जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहन्तो जगति मंगलम् मंगलम् साधव सर्वे जैन धर्मोस्तु मंगलम्।
अमाप एवं कृपा ज्ञानी पुरुषों ने जगतना जीवों ने संसारना परिभ्रमण रोग अनादिथी लाग्यो छे। ज्ञानी पुरुषनु विद्यमान पणु न होत तो आपने कोण बतावत रोग शू छे, एनु निदान शू छे, एनो उपाय शू छे, एना औषध शू। ज्ञानी पुरुषोनी करुणा, ए तो रोग थी छूटिया पर जगतना जीवोने निरामय निरापद अने निरोगी बनावा माटेनो मंत्र आपणे आप्यो। जीव बंधायेलो छे एने क्यारे खबर न पड़त। कृपाळु देवे फरी फरी वात आ तीर्थंकरोनी ज्ञानी पुरुषनी करी छे। मैं एक जग्याए बहु बे लीटीमां पण मार्मिक वात मूकी छे। जीव बंधायो छे एने मुक्त थवानुं छे। आ बंध छे त्यां सुधी परिभ्रमण छे। आ बंध छे त्यांथी शुभ अशुभना उदय चाल्या करे छे। सुख अने दुःखनी परंपरा अने भवनुं चक्र चालू ने चालू छे। आ भव परंपरा क्यारेय विच्छेद नहीं थाय। संसार एनो परिच्छेद नहीं थाय। आनी कोईए खोज करी, कोई एवो वैज्ञानिक जगत में पाक्यो के जेने आमाथी जीवने छोड़ावी दीधो अथवा छूटी सके एवो मार्ग बताव्यो। कृपाळु देवे वचनामृत आंक 568 में एक बे लीटी में मार्मिक बात मूकी कि श्री जिन तीर्थंकरे जेवो बंध अने मोक्षनो निर्णय कयो छे, श्री जिन तीर्थंकरे जेवो बंध अने मोक्षनो निर्णय कयो छे तेवो निर्णय वेदांत आदि दर्शन में दृष्टिगोचर थतो नथी। अने जेवु श्री जिनने विषय यथार्थ वक्तापणु जोवामां आवे छे तेवु यथार्थ वक्तापणु बीजामां जोवामां आवतु नथी। सुत तीर्थंकरोनी कृपा छे आपणा उपर। आ अनंत चौबीसी जिननमू शुकाम, आ सिद्ध अनंता क्रोड, आ केवड़ी नो धर्म मने मान्य छे, एनु शरणु हूँ स्वीकारु छु प्रभु। आ केवड ज्ञानीओने ज्ञान नी अंदर जीवनो बंध अने मोक्षनी व्यवस्था एने जे प्रकारे यथातथ्य स्वरूप देखायुं ई एने जगतना जीवोने एनु रहस्य बतावी दीधु के जीव आत्मा साथी बंधायो छे, केम बंधायो छे, केवा प्रकारे बंधायो छे, ई बंधना ज्ञान साथे आत्मा साथी मुक्त थाय, केम मुक्त थाय, केवा प्रकारे मुक्त थाय। आ अन्य दर्शन नी अंदर आटली सूक्ष्मता, आटली सचोटता, आटली चोक्कसता अने आटलू यथार्थपणू नथी। आ तीर्थंकर मां तो एक बीजी विशेषता कि जेवू एने एना ज्ञान मां जोयुं एवं यथार्थ वक्तापणू आ पुरुष ने विषय छे। जेवू छे एवं कहेवानो वाणीनो योग छे। अतिशय युक्त भगवाननी वाणी छे। 34 अतिशय थी भरेली एवी प्रभुनी वाणी अने एनी देशनामां आखी सृष्टिना परिभ्रमणना रहस्यो, जगत अने जगतनी रचना, जगतनू स्वरूप, जीव अने जगतनो संबंध, आ बधाज अद्भुत रहस्यो ભગવાનની વાણીમાં ખુલ્લા થાય છે ત્યારે જગતના જીવને થાય છે કે હું બંધાયેલો છું. આ બંધ મોક્ષની વ્યવસ્થા કેવી છે આ જાણવાનો જો જીવ પ્રયત્ન કરે તો એને વચનામૃત વિતરાગના બહુ મોટો આધાર વિતરાગના વચનોનો છે. આવું અદભુત ઉપકારીપણું જ્ઞાન થકી તરવાર વાત આ જે બતાવ્યો છે આત્મા એ ઉપકાર અમાપ ઉપકાર તો આ કહેવાય. બાકી આને મારું ઘર લઈ દીધું ને આને મારી દુકાન કરી દીધી ને આને મને દીકરીના લગ્નમાં મદદ કરીને આને આ કર્યું ને આ બધા તો લૌકિક ઉપકાર છે, સંસારના સંસારથી મર્યાદિત છે. આને અલૌકિકપણું ક્યાંય નથી. આમાં શું ઉપકાર 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 કરીને શું કરવાનું છે. જ્ઞાનીએ જે કહ્યું છે કે ઉપકારીકો નહીં વિસરીએ પણ ઉપકારી કોણ.
અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર આપા મર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર.
પ્રભુ તમે ઉપકાર કર્યો. શું ઉપકાર કર્યો? નોકરી દીધી, પરણાવી દીધો, ઘર મંડાવી દીધું, ઘરનું ઘર કરી દીધું ભગવાને, ફ્લેટ લઈ દીધો. અને શેની પામરતા હતી? આને સંસારના પદાર્થો ઓછા હતા એટલે ભગવાન પાસે માગવા ગયો હતો અને ભગવાને એ આપ્યા. પરમાત્માની કૃપાથી મારે બધું સારું છે, પરમાત્મા એ દેવા બેઠો છે. પરમાત્માએ એક કૃપા કરવાની છે કે ભવભ્રમણ છોડાવવું, એ પરમાત્માની કૃપા. શું પરમાત્માની કૃપા આપણા ઉપર હોય, એનો અનુગ્રહ હોય તો શું થાય? આપણે આ બધા સંસારના પદાર્થ પ્રત્યે આપણે વૈરાગ્ય બુદ્ધિ જાગે, આપણા મોહ પરિણામ તૂટે, આપણું કર્મબંધ અને ભવચક્રનો અંત આવે. આ પરમાત્માની કૃપા કહેવાય. આપણે ધંધો વધારીએ એ પરમાત્માની કૃપા. આપણે સંસારનો વિસ્તાર કરીએ એ પરમાત્માની કૃપા. અને મારો સંસાર હૈરો ભૈરો રે, બસ મોજ મજાને આનંદ કરું, અનેક વસ્તુ ખાઉં, ચાર વસ્તુ ખાતો તને મળે 24 વસ્તુ ખાઉં, આ પરમાત્માની કૃપા. પરિગ્રહ વધારું, આ પરમાત્માની કૃપા. અહો અહો ઉપકાર, આ ઉપકાર કહેવામાં કહી શકતો નથી શિષ્ય.
સત સ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમાપ.
આ અમાપ ઉપકાર આને કહેવાય. પ્રભુ ચાર ગાથા વચમાં બોલી જાય છે કે શું તમને કહું, શું આપું, એવો થઈ ગયો છું હું તો પ્રભુ તમારી પાસેથી આ બોધ પામીને. મને અનાદિની બંધ મોક્ષની વ્યવસ્થાનું ભાન નહોતું, મને મારા સ્વરૂપનું ભાન નહોતું. હે પ્રભુ તમે અમને બતાવ્યું અને કેવું આ સત સ્થાનક બતાવીને તો આ જ્ઞાનમાંથી તરવાર જુદી કાઢે એમ મને આ દેહમાંથી આત્મા જુદો કાઢી દીધો, પૂતગળના બંધમાંથી આને છોડાવીને મારા હાથમાં આત્મા આપી દીધો. જગતની અંદર મૂલ્યવાન કોઈ પદાર્થ કોઈ મહાત્મ્યવાન હોય એ આત્મા છે. આત્માથી સૌહીન આવો આત્મા આપે એનો ઉપકાર. બાકી કોઈ ઉપકાર, જે ઉપકાર છે બધા કોઈ ઉપકાર જ નથી, લૌકિક છે બધા. આત્મા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધીના બધા જ ઉપકારો લૌકિક છે. કોઈ વિશેષ એનું મહત્વ હોઈ શકે, પરંપરાએ કોઈ આત્મા પ્રાપ્ત કરાવે, એવો યોગ કરાવે વગેરે, જુદી વાત છે. પણ પરમાર્થની ભાષામાં સમજવું પડશે, પરમાર્થની ભાષામાં વિચારવું પડશે. કારણ કે પરમાર્થના માર્ગમાં જીવ પછી આવી ભ્રાંતિઓ ભેગી લઈને આવે છે અને ભેગી લઈને આવે છે એટલે બધાય પાછા ખેલિયા ખેલે છે. કોઈ ઉપકાર એ નથી. કોઈ ઉપકાર ઉપકાર એનો જ છે કે જેને આત્મા આત્મા દીધો હોય. સટ સ્થાનક જે સ્વયં સમજ્યો છે સમજાવે, જેને આત્મા સ્વયં આત્મારૂપ થયો છે આત્મા પમાડશે. જાગેલો જગાડે, પામેલો પગાડે પમાડે. જેનું પોતાની ચેતના પ્રજ્વલિત થઈ છે બીજાના અંધારા દૂર કરશે. ભાઈ પોતાના અંતરમાં હજુ પ્રકાશ નથી જ્ઞાનનો, એ બીજાના અજ્ઞાન તિમિર અંધકાર કેમ દૂર કરશે? લૌકિક ઉપકારોને લઈને ધર્મસ્થાનમાં પ્રવેશ ન કરવો. બહુ આપણે અનર્થ કરીએ છીએ. આપણે અનંતાનું મંદિર કસાયનો વિષય જ એવો છે કે એમાં આ જ વસ્તુ ઉપર વારંવાર મૂકવું પડે છે કે જીવ ક્યાં બંધાય છે. એ સંસારમાં બંધાય તો જીવને સમજાય છે, ત્યાં સુધી તો વાંધો નથી. સંસારના કામ કરવા, સંસારના વેપાર કરવા, અને એની અંદર જીવ બંધાય એ તો જીવને સમજાય છે, બરોબર છે કે? એમાં તો સમજાય છે કે બરોબર છે, હું સંસારની અંદર કામ કરું તો બંધાવ છું. પરમાર્થમાં જીવ બંધાય છે અને એનો બંધ જેવો તેવો નથી, એનો બંધ જેવો તેવો નથી. એનો બંધ અનંત અનુબંધ છે, અનંત અનુબંધ સાથેનો બંધ પાડે છે. બંધ અને અનુબંધ તો સાથે પડે, પણ અનંત અનુબંધ સાથેનો બંધ એને પાડે છે. જ્ઞાની પુરુષને આ કરુણા છે, એટલે પરમ કૃપાળુ દેવે અનંતાનુબંધી કસાયનો બહુ થોડો સંક્ષેપમાં ઉલ્લેખ કર્યો છે. એની અંદર અનંતાનુબંધી કસાયનો ઉદય કેવી રીતે થાય છે એની થોડી વાત આપણે ગઈકાલે કરેલી. આ કસાય કેમ ઉત્પન્ન થાય છે, એનું સ્વરૂપ શું છે, એની સંભાવના ક્યાં અધિક છે, ક્યાં વધારે છે? આંખ 397માં ભગવાન ફરમાવે છે, જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાર થવું એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે એમ શ્રી તીર્થંકર કહે છે. તીર્થંકર કહે છે, જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં, કોઈની અવજ્ઞા બોલાતી હોય તેવા પ્રસંગમાં ઉજમાર થવું, હર્ષિત થવું, આનંદિત થવું, મજા આવી ગઈ, નિંદારસ મહેણો બહુ જમાવટ થઈ ગઈ, આજ તો સંભળાવી દીધું બોલાય તો. ઓલા હતા એની ચર્ચામાં હું હાજર હતો ને, બહુ કહી દીધું એને તો. ઉજમાર થવું, ઉલ્લાસ વેદાય છે, આનંદ વેદાય છે, કૃતકૃત્યતા મનાય છે, બહુ મજા આવી, સારું થયું હું હાજર હતો એવા પ્રસંગમાં. તીર્થંકર કહે છે કે એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે. કારણ જ્ઞાની પુરુષ અબંધનું કારણ છે. આ સંસારને વિશે અબંધનું કારણ કોઈ હોય તો જ્ઞાની પુરુષ છે. હવે બંધ અને અબંધની આખી આપણી આ પરમાર્થની પ્રક્રિયા છે. જીવ બંધ છે એને અબંધપણું જોઈએ છે. આ અબંધપણાનો માર્ગ એ જ્ઞાની છે, અને એવા જ્ઞાની પુરુષ જે અબંધપણાને પમાડે છે, એવા જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી, એવા જ્ઞાની પુરુષની અવજ્ઞા થતી હોય તેવા પ્રસંગમાં ઉજમાર થવું તે જીવને અનંત સંસાર વધવાનું કારણ છે એમ શ્રી તીર્થંકર કહે છે. અનંતાનુબંધી કસાય સમજવાના છે. એ કસાયને પરમ કૃપાળુ દેવ સમજાવતા આપણને આ તીર્થંકરના બોધ વચનોના આધારથી સંસારના વ્યાપારમાંથી પરમાર્થના વ્યાપારમાં લાવી દીધા છે હવે. અને પરમાર્થના વેપારની અંદર જીવ ક્યાં આ પ્રકારના બધા જે સંસ્કારો લઈને આવ્યો છે, અને ત્યાં જ્યાં ન કરવું જોઈએ એને કોઈ કસાય, એવો કસાય ત્યાં કરે, એ અનંતાનુબંધી કસાય કહેવાય. જે કસાય વિતરાગના માર્ગમાં, વિતરાગની આજ્ઞામાં, વિતરાગના જ્ઞાનમાં ન થવો જોઈએ. ગઈકાલે આપણે જાણ્યું હતું સંસારના પદાર્થની અંદરનો સ્નેહ એ કારણ છે, પણ વિતરાગ પુરુષની આજ્ઞાએ ચાલવામાં જીવનું કલ્યાણ છે. એવા વિતરાગના માર્ગ પ્રત્યે જીવને અનાદર ક્રોધાદિ ભાવ થાય, કસાય થાય, એ જીવને અનંત સંસાર વધવાનું કારણ છે. અનંતાનુબંધીનો આ પ્રકાર છે. જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી તો શું, વિતરાગની આજ્ઞામાં શું થાય? જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી, એવા પ્રસંગમાં ઉજમાર થવું, આનંદિત થવું, ઉલ્લાસિત થવું, હર્ષિત થવું, એવા પ્રસંગોને પોષણ આપવું, એવા આયોજનો કરવા, પછી એવી પત્રિકાઓ છપાવવી એમાં આપણા નામ દેવા, એવી જાહેરાતો છપાવવી એમાં જાહેરાતમાં પૈસા દેવા, ધર્મની અવહેલના સિવાય જ્યાં કંઈ નથી. આખા વિતરાગ માર્ગ જગતની અંદર નિંદાને પાત્ર થાય એવી પ્રકારના સામસામા આક્ષેપ પ્રતિ આક્ષેપ આરોપનામાં તહોમતનામાં ખુલાસા એમાં ઉજમાળ થાય છે. ભગવાનનું શાસન નિંદાતું હોય તો ભલે નિંદાય, પણ એનો માન કસાય પોસાય છે ને? બસ પોતાના માન કસાયને પોષવા માટે ઉજમાળ થાય છે. પરમાર્થના માર્ગની અંદર જીવને ખબર નથી કે શું કરી રહ્યો છે. અનંતાનો મંદિર ક્યાં શરૂ થાય છે, કઈ કઈ જગ્યાએ છે, ભગવાને પણ કેવી આપણને વાત મૂકી છે. ચારસો ને ઓગણસાઠમાં જે સંસારને અર્થે અનુબંધ કરે છે તે કરતા, જે સંસારને અર્થે અનુબંધ કરે છે તે કરતા પરમાર્થને નામે, એક એક શબ્દ આ ભગવાનનો છે, એક અક્ષર ઉપયોગ વિના ન જાય. આપણે જયારે આમાં બેઠા છીએ ત્યારે સંપૂર્ણ રીતે હવે અપશ્રાદ્ય એમાં છે, હવે ક્યાંય બીજે નથી. જે સંસારને અર્થે અનુબંધ કરે છે તે કરતા પરમાર્થને નામે ભ્રાંતિગત પરિણામે અસદગુરુ દેવધર્મને ભજે છે તે જીવને ઘણું કરી અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ થાય છે. કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરી અનંત અનુબંધ કરવાવાળી નથી. બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરી અનંત અનુબંધ કરવાવાળી નથી, માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહે જીવ ભજ્યા કરે તે પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે. ઉપયોગ રાખીને બરોબર વિચારણા કરવી, ખૂબ સ્વસ્થતાથી, ખૂબ શાંતિથી, એકેય પૂર્વ વિચાર, પૂર્વ માન્યતા વિના, કોઈ પૂર્વગ્રહ વિના, કોઈ કદાગ્રહ વિના, કોઈ મતાગ્રહ વિના, કોઈ માન્યતા નહીં. અત્યારે તો હે ભગવાન હું કંઈ જાણતો નથી, આપના શબ્દોથી જે કંઈ વિચારી શકાય એટલું વિચારી અને એને અવધારવા માટે પ્રયત્ન કરું છું. જે સંસારને અર્થે અનુબંધ કરે છે તે કરતા પરમાર્થને નામે ભ્રાંતિગત પરિણામે અસદગુરુ દેવધર્મને ભજે છે તે જીવને ઘણું કરી અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ થાય છે. આ ભગવાને જબરજસ્ત એક એવું જેને કહીએ કે એવું વાક્ય મૂક્યું, ખળભળાટ મચાવી દે કે સંસારમાં રહીને જીવને અનુબંધ અનંત અનુબંધ થાય તે કરતા પરમાર્થમાં અનંત અનુબંધની સંભાવના વધારે છે. અહીંયા ઘણું કરીને થાય છે, ત્યાં કદાચ નથી પણ થતો. કારણ પરમાર્થના નામે ભ્રાંતિગત પરિણામે એ અસદગુરુ દેવ અને ધર્મને ભજે છે. અને જ્યારે જીવ અસદગુરુ દેવ ધર્મને ભજે ત્યારે એની આત્માની તાસીર, આત્માનું વલણ, આત્માનો ઝોક ગમે તેવી સંસારની ક્રિયા કરતો હોય તો પણ એ સાંસારિક ઝોક હોય છે, સાંસારિક સુખની એમાં એસણાઓ રહેલી છે. આ લોકને વિશે અલ્પ પણ સુખેચ્છા, આ લોકની અલ્પ પણ સુખેચ્છા આ જીવને હોય એ જ જીવ અસત દેવગુરુ ધર્મને ભજ્યા કરે પરમાર્થના નામે ભ્રાંતિગત પરિણામે. કેટલી પ્રકારના અતિચાર આ જીવ કરે છે, અને પછી આપણે એ બધા જ અતિચારની અંદર સમ્યકત્વના અતિચાર પાંચ એની આલોચના કરીએ ત્યારે શંકા કંકા વિતિગિચ્છા આજે કહીએ છીએ પ્રશંસ પાડવો સંથવો વગેરે આ બધા અતિચાર શું છે? મિથ્યાત્વીઓની પ્રશંસા, મિથ્યાત્વીઓનો સંગ, મિથ્યાત્વીઓનો પરિચય, વિતરાગના વચનમાં શંકા, ધર્મની કરણીના ફળની અંદર સંદેહ, આનાથી ભવનું પરિભ્રમણ અંત આવશે કે નહીં એનો સંદેહ, માર્ગની અંદર શંકા, કુશંકા, વિતિગિચ્છા, દુગંછા, ઘૃણા, કેટલા કેટલા અતિચાર આપણે કરતા હોઈએ છીએ. કારણ આત્માની શુદ્ધિ ઉપરનું લક્ષ્ય નથી, સંસારના સુખ ઉપરનો ઝોક છે. અંદર અંદર સૂક્ષ્મ ભાવ સંસારના ભોગાદી વસ્તુઓ પ્રત્યે પડેલો છે. એને કારણે એને ધર્મકરણીનું ફળ ચમત્કાર લબ્ધિ એની અંદર જ રહેલું છે. એને સંયમની સાધના કરીને જન્મો જન્મના મારા પાપ હળવા થાય છે, હળુકર્મી હું બનું છું, એના બંધ તૂટે છે એ ભાન નથી. એને તો એ થાય છે કે મારા ધંધામાં મુશ્કેલી આવી છે ને આજે રેડ છે એ ક્યારે ખતમ થાય અને એનું પરિણામ કંઈ આપે એમ છે. આ મને દર્દ લાગુ પડી ગયું છે અને એ હાથ ઉપર પગ ઉપર કોઈ કંઈક પગ હાથ ફેરવી દે અને નીકળી જાય એમ છે. એ અસત ગુરુ દેવની ભજના કયા કરે છે પરમાર્થના નામે, અને એવી જગ્યાએ જઈને સમજે છે કે મોટો ધાર્મિક છે અને હું ધર્મ કરું છું. બધી જગ્યાએ આ સંસારની મિથ્યા વાસનાઓને પોષવા માટે જ એણે કોઈ આવા સંતના ઓઠા પકડી લીધા છે. એ ઓઠા પકડી પકડીને સમાજની અંદર કૃપાળુ દેવે કહ્યું છે કે જીવ જાણે છે કે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી જ થાય, જાણે છે, છતાં લોક પ્રતિબંધ આદિ કારણોને લીધે જીવ અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. કેવી દશા છે! પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ, અસદગુરુને દ્રઢ કરે નિજમાનાર્થે મુખ્ય. અસદગુરુને દ્રઢ કરવા નીકળો છે સદગુરુના યોગની અંદર, એનું કારણ નિજમાનાર્થે મુખ્ય. પરમાર્થના નામે આ ભ્રાંતિગત પરિણામે પોતાના કષાયને પોષવા, પોતાના કષાયને બરોબર પોષણ મળે છે એવા પ્રસંગની અંદર આ ઉછળી ઉછળીને કામ કરે છે. આ અનંતાનુબંધ અહીંયા બાંધે છે, એના ઓફિસમાં નથી બાંધતો, કારખાનામાં નથી બાંધતો, ઘરમાં નથી બાંધતો, સંસારના વ્યવહારમાં પણ બાંધતો નથી. કેમ કે ત્યાં આવો જોગ ન મળે. વાત થોડી ગંભીર થઈ જાય છે, પણ હવે આ વસ્તુ મગજમાં બેસાડ્યા વિના છૂટકો નથી. ભગવાનની વાતને ક્યાંક તો પકડવી પડશે ને. હું ક્યાં ભૂલ કરું છું એ તો જાણું, પછી કેટલો છૂટું કેટલો ન છૂટું એના ઘણા પરિબળો છે. મારી સમજણ, મારો પુરુષાર્થ, મારો ક્ષયોપશમ અને લોક પ્રતિબંધમાંથી ઉપર ઉઠવાની મારી વૃત્તિ. એ પછી વાત છે બધી. ભગવાન કહે છે, હું સમજુ તો ખરું કે મને આ તને અનંત સંસારનો અનુબંધ લાગુ પડી ગયો છે. એ અનંતમાંથી તું પાછો તો ફર, બંધ અનુબંધમાં તો આવ, અનંતમાંથી તો નીકળ, પછી કંઈક એનો હિસાબ ચોખ્ખો થાય આપણો. અંદરની લાલસાઓ કેટલી કામ કરે છે અને આ લાલસાઓને પોષવા માટેના આવા અસત દેવગુરુ ધર્મના સ્થાનો કેટલી કેટલી મિથ્યા વાસનાઓને પોષે છે. જરાક કોઈ કે તારું સારું થઈ ગયા છે, બે શબ્દ બોલે કે તમારું હવે તો ભાઈ તારા મોઢા ઉપરથી લાગે છે કે તમે અત્યારે મૂંઝવણમાં લાગો છો, પણ છ મહિના પછીનો યોગ આ છે. અગે કાંઈ જ્યોતિષનું જ્ઞાન ન હોય તો આ કહી શકાય, કેમ કે આ મૂર્ખ જ મૂળો છે. આ જેને પૂછ્યું એમ કે હા મારું દુઃખ ઘણું જો આહા હા હું તો મૂંઝવણમાં જ છું. અને પછી એમ કેવું કે તું ઘણું બધાનું કરસ પણ તારો કોઈને હજી તારી કદર નથી હો, એટલે આ બીજું વાક્ય ઠોકવાનું, એક એક ફેંકવાના. અને એક એક ની અંદર ઓલો જીતી જાય ને ઓલો પગ પૂછતો જાય, એના ચરણમાં ઝૂકતો જાય. પછી એમ કહેવાનું કે તને હજી તારી કોઈને કદર નથી હો, પણ આ બધું જ આ છે ને એ કોઈ એવું આડું આવે છે ને એનું જ પરિણામ છે. આ ગ્રહ દશા આડી આવે છે અને પછી એને છેલ્લે લઈ જાય કે આમ ગણીને આમ કરને તો તારું આ બધું ખંખેરી લઈએ. પછી સમજે કે હવે આ હિપ્નોટિઝમ આવી ગયો છે. કોઈ જ્ઞાનની જરૂર નથી. આ આપણી જન્મની નબળાઈ છે કે મને હરખાઈ નથી, મને મજા નથી, તારી તબિયત બરોબર નહીં રહેતી હોય, તને થોડો થોડો સમય આવું થતું હશે, પણ આવું જ થાય ને હવે સંસારમાં શું થાય, મૂંઝવણ છે સંસારમાં શું થાય ને બીજું. હવે આમાં કહેવામાં કયું જ્ઞાનની જરૂર હતી કે કયું ગ્રહ ને જ્યોતિષના જ્ઞાનની જરૂર હતી. માત્ર એટલું જ કે ટ્રેનની અંદર જગ્યા બાજુ મળવી જોઈએ અને કેનારો ઉભો રહેવો જોઈએ અને પૂછનારો બેઠો હોવો જોઈએ, પછી પૂછનારો ઉભો થાય ને કેનારો બેસી જાય. ઓહો તમે બેસી જાવ, બેસો બેસો, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, ઓલાનું કામ થઈ ગયું. ગુરુ લોભી શિષ્ય લાલચુ. આ લાલચુ અવસ્થા આપણી અનાદિ કાળની છે અને એને પોસાય એવા સંયોગો. અને વેપારમાં ન પોસાય, વેપારમાં તો હામાય કાબા હોય બધા, આપણા કાન કાપી લઈએ, એટલે ત્યાં આપણી કારી ફાવે નહીં, આપણો કસાય પણ પોસાય નહીં. પણ આવા ધર્મ સ્થાનકમાં બધું લોલે લોલ હાલે, ત્યાં બધું હાલે. જ્ઞાની કે છે કે અનંત અનુબંધ કરવા માટેનું સ્થાન જો કોઈ કમ્ફર્ટેબલ હોય, જ્યાં વધારેમાં વધારે તને સ્કોપ મળે અનંત અનુબંધનો, એ સ્થાન આ અસદગુરુ દેવ અને ધર્મની આરાધના ભજવા, પરમાર્થના નામે ભ્રાંતિગત પરિણામે, અને એમાં જીવના આ કસાય ભાવ, અને એ કસાય ભાવ એને અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ થાય છે. કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરી અનંત અનુબંધ કરવા વાળી નથી. જ્ઞાનીના શબ્દો છો. બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરી અનંત અનુબંધ કરવા વાળી નથી. એ અનુબંધ પાડે, અનંત નો પાડે. કારણ કે સંસારના માંથી અબંધને છોડાવના ત્યાં દેવગુરુ ધર્મની આસાતના વિરાધના હોતી નથી સંસારની ક્રિયામાં. એ તો નિશ્ચિત છે કે ભાઈ તને પોવાય તો લે, મારો આ માલ છે અથવા તો આ ભાવ છે અને આ રીતે હું આપીશ ને પેમેન્ટની આ ટર્મ્સ છે, અને એમાં એને નફો વધારે લીધો, એને માલની ક્વોલિટી જે આપી હતી એની અંદર જે કાંઈ આવશ્યક એના સાધનો હશે એનો ઉપયોગ કર્યો, પણ એનાથી બીજું કંઈ નથી. કેમકે સામો હી એઝ એટ લિબર્ટી. તારે જોઈ પકડીને ઓળો માર્કેટમાં 15 જગ્યાએ જે નહીં આવ્યો હોય એ કંઈ એમને એમ ન આવ્યો હોય, બે જણા ખુશ થતા હોય, ઓલો સમજે કે મેં આજે સોદો પાર પાડ્યો, અમે શેઠ ફસાઈ ગયો, શેઠ સમજતો કે ઘરે જઈને પછી એને ખબર પડવા દો. વોશ એન્ડ વેર એન્ડ વોશ એન્ડ વીપ. એવી દશા સંસારમાં પણ અનંત અનુબંધ નહીં પડે એવો ક્રોધ અથવા એવા કસાયને પોષણ એવી પરિસ્થિતિ ઉભી થતી નથી કે જ્યાં તમે વિતરાગનો માર્ગ, જ્ઞાની પુરુષનો માર્ગ એને અટકાવવાનું કામ. અહીંયા સંસારમાં એવો કોઈ પ્રસંગ જ નથી. એ બે વ્યવહારિયા છે, દલાલ અને એનો શેઠ બે જ વ્યવહારમાં છે. સોદો કરનાર ને કરાવનાર બધા વ્યવહારમાં છે, કોઈને વાંધો નથી, બધા સંસારનું કરે છે. એવરીબડી ઇઝ અવેર ઓફ ધ સિચ્યુએશન. અહીંયા સિચ્યુએશનની અવેરનેસ નથી, અહીંયા ભ્રાંતિગત પરિણામ છે, ત્યાં ભ્રાંતિગત પરિણામ નથી. ભેદ સમજવા પ્રયત્ન કરીએ. ભ્રાંતિગત પરિણામ નથી, પોસાય તો લ્યો. અહીંયા તો ધર્મ થાય છે, તું છૂટી જઈશ, તારું આ દુઃખ દૂર કરી દેશું અમે તને, આ તારો ફેસલો થઈ જવાનો, આ તારો દુશ્મનનું હમણાં સત્યાનાશ નીકળી ગયું, હમણાં 6 મહિનામાં હું જાપ શરૂ કરી દઉં છું, આજથી આંકડો આપું છું તને, લગાવતું તારે મુહૂર્ત કાઢી દઉં છું, એ મુહૂર્તમાં આ કર સાહેબ, તિજોરી ઉપર હાથ મૂકી દો સાહેબ, ચોપડામાં એક અક્ષર પાડી દો અને સાહેબ ઓમ પાડી દે,
અને ઓમ વિશ્વનું કલ્યાણ કરવા માટે ને આ નાલાયકને બે નંબરના નાણાં મળે એટલા માટે સાહેબ ઓમ પાડે એમ. ભ્રાંતિગત પરિણામ પરમાર્થના નામે.
અસદગુરુ, અસદેવ, અસદધર્મ, વિતરાગનો માર્ગ, સંસારના બધા જ પદાર્થોના મોહ પરિણામથી દૂર થવું છે.
કેવળ ત્યાગનો માર્ગ, કેવળ અંતર્મુખ થવાનો માર્ગ, કેવળ શુક્લ ધ્યાનની શ્રેણી પકડવાનો માર્ગ, એમાં આ સંસારના સુખ દુઃખના કોઈ એને સ્થાન નથી. હંમેશને માટે મીટાવાની વાત. કોઈ તક નથી કે તને સુખ મળે ને હામાને ન મળે એનું તને સુખ કરી દઉં. આ બધા સંસારની રમત છે. પરમાર્થના નામે ભ્રાંતિગત પરિણામે જીવ અસદગુરુ દેવધર્મને ભજે છે તે જીવને ઘણું કરી અનંતાનુમંદી ક્રોધ માન માયા લોભ થાય છે. કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરી અનંત અનુબંધ કરાવવાવાળી નથી. માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહે જીવ ભજ્યા કરે. અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહે જીવ ભજ્યા કરે. અને વટલાયેલો મુસલમાન બે નમાજ વધારે પડે એમ. જે તાત્કાલિક બધા બદલાણા હોય ને એ જૂના કરતા વધારે જોરદાર હોય. કેમ કે છોડ પકડ મુજે જોર આતા વટલાયેલો છે એટલે તરત ખબર પડી જાય કે નવો નવો આવ્યો લાગે છે. એવી દશા આ માર્ગની અંદર થાય છે. અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહે જીવ ભજ્યા કરે છે. આ આગ્રહ શબ્દમાં કસાય આવે છે. આગ્રહે જીવ ભજ્યા કરે છે એમાં આગ્રહમાં કસાય આવે છે. તે પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે નિરાદર છે. જુઓ, જ્ઞાનીની વાણી છો, કરુણાથી સબર છો. આપણે વિવેક ચૂકી જઈએ, જ્ઞાનીઓ નથી ચૂકતા. તે આ જે વ્યવહાર જીવનો છે, જે એ જીવનો વ્યવહાર અપરમાર્થને પરમાર્થ જાણીને આગ્રહથી ભજ્યા કરે અને અનેક જીવોને બીજા માર્ગેથી તોડ છોડાવી અને આ માર્ગે નાખે, સંસારના માર્ગે, અને એમાં જ એની શક્તિ વાપરે, જીવોને સંસારનું પરિભ્રમણ વધે એવી જ પ્રકારની પ્રભાવના કરે, એવી જ પોતાની તાકાતનો ઉપયોગ કરે, આવો આગ્રહ. એનો આગ્રહ જ્યારે આવે ત્યારે આગ્રહ અનેક પ્રકાર આવે. ક્રોધ માન માયા લોભ બધા કસાય એક પછી એક આવે.
હવે ભૂરાયા થયા, બીજું શું થયું? કેમ કે હવે લોક સમુદાય વૈધો એટલે એના બધા જ દૂષણો વધે, શાંતિ ના થાય. પરિણામો સમયે સમયે શાંત વર્ધમાન શાંતિ થવી જોઈએ એ વર્ધમાન ન થાય. ત્યાગ વર્ધમાન થવો જોઈએ એ ન થાય. સંયમ વર્ધમાન થવો જોઈએ ન થાય. સમાધિ વર્ધમાન થવી જોઈએ ન થાય, ઓછી થતી જાય. પહેલા 5 કલાકની સાધના હોય, 8 કલાકની સાધના હોય, નિર્વિકલ્પ સાધના હોય, નિશ્ચલ સાધના હોય, જેમ જેમ આ પ્રકારનું આવું બધું વધતું જાય, આવા ચેલા ચપટાઓ બધા ભેગા થાય એમ સમાધિ તૂટતી જાય. પછી તો 2 કલાકે ન બેસાય અને 1 કલાકે ન બેસાય. પછી તો એ બધાને હાચવવા, સંભાળવા, એ વાડામાંથી કોઈ વયું ન જાય એની ધ્યાન રાખવું અને બીજાને લાવવા, આમાંથી જ નવરો ન પડે. અનંતાનું બંધી કસાય. આગ્રહે જીવ ભજ્યા કરે. આગ્રહે પછી તો કેમ છોડી શકાય? વર્ષોથી કરતા એવા છે, આમાં તો મારું નામ છે, હવે શું થાય? નીકળી શકાય નહીં. લોક શું કહેશે મને? લોકનો ભય, પ્રતિષ્ઠાનો ભય. સંસારના પ્રતિબંધ તો અનેક પ્રકારના છે. આવા કયો પ્રતિબંધ એને આવીને ઉભો રહીએ અને પછી તો આ સાપે છછુંદર ગેડા જેવી સ્થિતિ થાય કે હવે શું કરવું? ન ગળી શકાય, ન છોડી શકાય. અનંતાનુમંદી કસાયનો ઉદય ન થાય તો થાય શું? પછી ઉશ્કેરાટ આવે, આવેશ આવે, સમતા તૂટે, શાંતિનો ભંગ થાય એટલે શું થાય? આક્રોશ આવે, આવેગ આવે, આવેશ આવે. આ બધા કસાયના સ્વરૂપ છે. શરૂઆતમાં મંદ સ્વરૂપ છે, નથી દેખાતા, પણ ધીરે ધીરે ખબર પડે કે આત્માની શાંતિ હણાઈ ગઈ છે. શાંતિ હણાઈ ગઈ, બાકી ધમધમાટ રહી ગયો, કોલાહલ રહી ગયો, કલબલાટ રહી ગયો, શાંતિ રહી ગઈ. એથી ભગવાન કહે છે કે આવી સ્થિતિની અંદર એ કરે છે શું, તો કે પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે, પરમાર્થ જ્ઞાની એવા દેવ પ્રત્યે, પરમાર્થ એવા ધર્મ પ્રત્યે એને નિરાદર છે એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે. પરમાર્થ માર્ગની અંદરની આવ્યા પછીની આ જીવની ભૂમિકાનું વિશ્લેષણ પૃથક્કરણ ચાલે છે, સંસારની ક્રિયાઓનું નથી ચાલતું, પરમાર્થની પણ ભ્રાંતિગત પરિણામે ચાલતી ક્રિયાઓનું, આગ્રહે ચાલતી ક્રિયાઓનું, અપરમાર્થના નામે ચાલતી ક્રિયાઓનું, એનું પૃથક્કરણ ચાલે છે. કે એમાં પરમાર્થ જ્ઞાની એવા દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે, ગુરુ પ્રત્યે નિરાદર છે એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે એમ ભગવાન કહે છે. એથી આગળ તે સદગુરુ દેવ ધર્મ પ્રત્યે, તે સદગુરુ દેવ અને ધર્મ પ્રત્યે અસત્ગુરુવાદિકના આગ્રહથી, માથા બોધથી, આસાતનાએ, ઉપેક્ષાએ પ્રવર્તે એવો સંભવ છે. તેમજ તે માઠા સંગથી તેની સંસાર વાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં તે પરિચ્છેદ માની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષક રહે છે એ જ અનંતાનુમંદી ક્રોધ, માન, માયા અને લોભનો આકાર છે. ફરીથી ઘણા કહ્યું વિષય થોડો કઠિન પણ છે, પણ બહુ આનંદ આવે છે, સમજાય પણ છે, સારું. ઉપયોગની જાગૃતિ હશે તો આ વિતરાગનું વિજ્ઞાન, જીવને છોડાવનાર વિજ્ઞાનની વાતો પરમ કૃપાળુ દેવના વચનોથી, આને તો અર્ક મૂક્યો છે. આ કર્મગ્રંથો કેટલો બધો વિશાળ, છ ગ્રંથ છે, છ ગ્રંથ પૂર્વાચાર્ય રહીચ્યા છે. આનો કોઈ પાર પામી શકે એવી આપણી કોઈ અત્યારે આપણી ક્ષમતા નથી, આપણું કોઈ મતિજ્ઞાન જ નથી એટલું કે આપણે આમાંથી. સારું થયું યોગાનુયોગે આવો એક પરમ પુરુષ આપણને પ્રાપ્ત થયો અને એને થોડા વાક્યોમાં એવી સરસ વાત મૂકી છે કે આની મૂળ આપણને પકડાવી દીધું કે ભાઈ ભૂલ ક્યાં થાય છે, તો કે જે તે સદગુરુ દેવ અને ધર્મ પ્રત્યે, સદગુરુ દેવ અને ધર્મ જેની આજ્ઞામાં ચાલવાથી જીવનું કલ્યાણ અને જેમનો ધર્મ સંસારના જીવોને અબંધક રૂપની અંદર લઈ જાય, જીવ માત્ર બંધક છે સંસારી જીવો, અને આ સિદ્ધ પદ એટલે અબંધ દશામાં જે લઈ જાય, એવા ધર્મ પ્રત્યે, એવા દેવ પ્રત્યે, એવા જ્ઞાની પ્રત્યે અસત્ગુરુવાદિકના આગ્રહથી જે એને પકડી લીધા છે, એવા કેવા છે એ ગુરુવાદિક બધા, ગુરુવા ગુરુ એ બધા અસત છે, એ સતને પામ્યા નથી, પોતે સ્વયં ભ્રાંતિમાં છે. અને કેટલાક તો સ્વયં શંકામાં ગડકા ખાતા હોય છે પોતે જ. કૃપાળુ દેવી એનું પણ એક પત્રમાં વર્ણન મૂક્યું છે. અસત્ગુરુવાદિકના આગ્રહથી, હવે આવા ગુરુઓના આગ્રહથી, એનો આગ્રહ, એના માઠા બોધથી, એ ગુરુવાદિકનો આગ્રહ છે એટલું જ નહીં, એટલું બધું પછી સાંપ્રદાયિક આવેશ અને એનો માન કસાય કામ કરતો હોય, આગ્રહ હોય કે આ વાડામાંથી એક પણ બીજો માણા બહાર નીકળવો જોઈએ નહીં, અને આગ્રહ હોય કે ક્યાં જવાય નહીં, પછખાણ લ્યો અમે શ્રીમદ રાજચંદ્રમાં નહીં જઈએ, આવા પણ છે. અસત્ગુરુવાદિકના આગ્રહથી, માઠા બોધથી, એનો બોધ માઠો છે, જીવને અનંત સંસારની ચેનલમાંથી બહાર નથી નીકળવા દેતા. અમે બેઠા છીએ ને તમે છૂટી જાઓ, તાકાત છે તમારી તો અમે શું કામ ના તમારા? શું પરિણામ જીવ કરે છે જુઓ તો ખરા. માઠા બોધથી આ શબ્દ પ્રયોગ જ્ઞાનીએ મૂક્યો હશે તો આ બોધનું સ્વરૂપ શું હશે? કલ્પના જ કરવાની ને આપણે કે એનો માઠો બોધ, અસદગુરુવાદિકના માઠા બોધથી જીવને સત તરફ ન જવા દે, એના માઠા બોધથી આસાતનાએ, અને પછી આસાતના કરાવે, નમસ્કાર ન થાય. ગ્રહસ્થી છે આસાતનાએ, ઉપેક્ષાએ મને એવો યોગ પ્રાપ્ત થયો છે એવા કોઈ છે તો એનાથી દૂર ભાગીને, ઉપેક્ષા ઉપેક્ષા જાણે અસ્પૃશ્ય હોય, કોઈ પાપ હોય, ઉપેક્ષાએ પ્રવર્તે એવો સંભવ છે. તેમજ તે માઠા સંઘથી, અને આને પાછું એનો સંઘ ચાલુ જ છે, અસદગુરુવાદિકનો સંઘ ચાલુ છે, એના સંઘથી તેની સંસાર વાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં તે પરિચ્છેદ માની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષક રહે છે. એમ સમજે છે કે આમાં રહેવાથી જ મારો સંસાર પરિચ્છેદ થાય છે, થતી ન હોવા છતાં આમ માનીને એ પરમાર્થ માર્ગ જે સાચો છે કે જે એને અબંધ સ્વરૂપમાં લઈ જશે, એની બદલે આ અનુબંધ અને બંધ અનુબંધ અને અનંત અનુબંધના સ્વરૂપની અંદર પડ્યો રહે છે. એ ઉપેક્ષક રહે છે, ત્યાં અબંધમાં જતો નથી જે એ અનંતાનુબંધી. વિતરાગ મોક્ષથી વિપરીત એવો જે સંસાર પ્રતિપક્ષ, મોક્ષનો પ્રતિપક્ષ વિપરીત એવો જે સંસાર, એના પ્રત્યે જે ખેંચાવે, એમાં જે કષાય ઉભા કરે, એ બધા કષાય જીવને અનંતાનુબંધી કષાયનું સ્વરૂપ કીધું છે. એ જ અનંતાનુબંધી ક્રોધ માન માયા અને લોભનો આકાર છે. એનો આકાર જોવો છે, આ કષાય કેવો હોય તો કે આ જીવનો આકાર ક્રોધ, આ જીવના કષાયનો આકાર આ પ્રકારનો છે કે પરમાર્થ પ્રત્યે ઉપેક્ષક છે. કારણ અસદગુરુવાદિકના માઠા બોધથી, એમના આગ્રહથી આ જીવ જ્ઞાની પ્રત્યે, સદ્ધર્મ પરમાર્થ જ્ઞાની એવા જ્ઞાની ગુરુ પ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે આસાતનાએ ઉપેક્ષાએ એ વર્તે એવો સંભવ છે. વડવા આશ્રમના સ્થાપક ભાઈ શ્રી પોપટલાલ મોકમચંદ શાહ, અમદાવાદ રાજનગરના એક શ્રેષ્ઠી, બહુ શાસ્ત્ર અભ્યાસી, બહુ જિજ્ઞાસુ જીવ, એને 1944ની અંદર પરમ કૃપાળુ દેવના અષ્ટાવધાનના પ્રયોગ એમણે અમદાવાદમાં જોયા, નગરશેઠના વંડામાં, અને ખૂબ ભાવ થયો કે આ કોઈ મહાત્મા જ્ઞાની છે, અપ્રતિમ બુદ્ધિ છે આમની કોઈ, અને આમના અવધાનમાં પરમાર્થ સિવાય કોઈ બીજી વાત દેખાતી નથી. એટલે મનમાં ભાવ થયો, એટલે થોડો એની અનુમોદના થઈ. એને એ વખતે રાયચંદભાઈ તરીકે ઓળખાતા એ પુરુષ પ્રત્યે ખૂબ બહુમાન આવ્યું. એનું બહુમાન જાણીને એના સંઘની અંદર જે ગચ્છના આગેવાનો બધા હતા એને એમ થઈ ગયું, એ વખતે કૃપાળુ દેવ કવિ તરીકે બહુ પ્રસિદ્ધ હતા, બહુ સુપ્રસિદ્ધ એમની નામના હતી, અવધાન અને કવિ. એટલે આ કવિના માર્ગમાં ચાલ્યા જશે આપણા શ્રેષ્ઠી, એટલે કે લે હવે આવા ચમત્કાર તો બધાય કરે છે, આપણા ફલાણા મહારાજ સાહેબે આવા અવધાન કરે છે અને ઓલાય કરતા હતા, એનું આમ છે. આ 44ની સાલમાં એ સત્પુરુષનો વિરહ ઉપેક્ષા થઈ 10 વર્ષ સુધી ભેગું થવા દીધું, એક દાયકો વયો ગયો, એક દાયકો જીવનનો મહામૂળો અમૂલ્ય કાળ વયો ગયો, અને પછી પોપટભાઈના હાથમાં કૃપાળુ દેવનો પત્ર આવ્યો. ઉગરીબેન જેના જુઠ્ઠાભાઈના સંબંધથી તેમના કુટુંબીજનો બધા, એમાંથી ઉગરીબેને એક પત્ર વંચાવ્યો, અરે આ લખનાર, એમાં એને આ મનુષ્યત્વના પ્રકાર ને કસાયનું સ્વરૂપ ને એવા પત્રો વંચાવ્યા. પોપટભાઈ તો અભ્યાસો તો ખરા જ, એને એમ થયું કે આ લખનાર ભગવાન છે. કોણ છે આ લખનાર? તો કે તો રાયચંદભાઈ છે, મુંબઈની અંદર આ પ્રકારનો વેપાર કરે છે. અને આને ક્લિક થયું, ઓહો એના પ્રત્યે તો મને ભાવ ઘણા થયા હતા, પણ કોઈએ કીધું કે હવે એમાં શું હતું, એવા ચમત્કાર કરે, અને છે તો વેપારી ને, છે તો ગ્રહસ્થી ને,
એ કઈ થોડા અમારે જેમ સર્વસંગ પરિત્યાગી છે. મને વિરહ પડી ગયો, એટલો બધો મનની અંદર વલોપાત થાય છે, પશ્ચાતાપ થાય છે, ખેદ અને ઝૂરણા. કૃપાળુ દેવને પત્ર લખે છે, સાહેબ આજ્ઞા આપો, હું મુંબઈ આવું, સમાગમ મળે એવી આજ્ઞા આપો. ભગવાન જાણે છે કે હજી સ્થિતિની પરિપક્વતા નથી, હો આજ્ઞા મળતી નથી. ઓને કાંઈ વાંધો નથી, તો સેટ છે અમદાવાદનો, પણ મુંબઈ આવવાની આજ્ઞા મળતી નથી. એણે લખ્યું કે પ્રભુ, પરમાર્થની અંદર તલસું છું, મારે કોઈ બીજો આનંદઘન જોઈએ છે, મારે કોઈ બીજો આનંદઘન જોઈએ છે, કોઈ અવધૂત યોગીન્દ્ર જોઈએ છે. અને એમને મળવા માટે, એમના દર્શન માટે એટલો તલસાટ છે, જીરણ શેઠની પેઠે ભાવના ભાવું છું, પ્રભુ કૃપા કરો. જીરણ શેઠની પેઠે ભગવાન મહાવીર વિચે છે એમ સમાચાર મેળાઈ, શ્રાવક શ્રેષ્ઠીએ ભાવના શરૂ કરી દીધી. રોજ બારણે આવીને ઉભા રહીએ કે ક્યારે કોઈ દિવસ ભગવાન આ રસ્તેથી નીકળે અને મને લાભ મળે. આવી ભાવના જીરણ શેઠ ભાવતા હતા, અને એકવાર ભગવાન એ બાજુથી નીકળ્યા અને અહીંયા રસ્તામાં બીજા શ્રાવકે કીધું તો ભગવાને ત્યાં લાભ લઈ લીધો, ધર્મ લાભ ત્યાં થયો. ભગવાનના શિષ્ય ગૌતમે પૂછ્યું કે પ્રભુ, આપને આજે વોરાયું આનો લાભ, આટલો લાભ જેને મેળ્યો છે આપના તપશ્ચર્યાના કારણે, આનો લાભ કોણ, આનો લાભી કોણ? તો કે જીરણ શેઠ. કેમ? એને તો કાંઈ વોરાયું નથી. તો કે આને તો એક્સિડન્ટ થયો છે, હું નીકળો ને વોરાયો છે કે પધારો. ઓલાએ તો વર્ષોથી ભાવના ભાવી છે. આ જૈન દર્શનમાં ફળ ભાવનાનું છે. એને આજે એટલો જ લાભ થયો, જયારે એને ખબર પડી કે આવ્યા ભગવાને લીધું, બસ જીરણ શેઠને પણ કાનું, મને નહીં પણ કોકને, હું મારા એવા કોઈ અંતરાય હશે, મારા એવા કોઈ પાપનો ઉદય હશે, પણ મને ભગવાનના દર્શન થયા. બરાબર, ભગવાને લીધું ને, ભગવાનની તપશ્ચર્યાના પારણામાં એના પાત્રમાં કોઈને કોઈ મારા ભાઈએ ગમે તે, પણ આવી પ્રકારનું એને બીજો કોઈ આર્થ ધ્યાન ન કર્યું. આ પોપટલાલભાઈ લખે છે કે અમે જીરણ શેઠની પેઠે ભાવના ભાવીએ છીએ પ્રભુ તમારા સમાગમની. ભગવાન કાવીઠા જાય છે, પર્યુષણ કાવીઠા નક્કી કર્યા. પોપટલાલભાઈના ભાઈબંધ વનમાળીને પત્ર લખ્યો, ગોદાવરીમાં રહેતા હતા એમને, કે પર્યુષણ દરમિયાન તમારે આવવું હોય તો આવી શકો છો, અને પોપટલાલની ઈચ્છા હોય તો સાથે લાવશું. એ પોપટલાલભાઈ ગયા કાવીઠામાં, મેળા ઉપર ભગવાન બોધ કરતા હતા. એ ચાર પગથિયા ચડ્યા, તેને ભગવાનનું મુખ જોયું, અને જોઈને તરત જ તો ત્યાં ને ત્યાં ઝૂકી પડ્યા. બસ આજ આનંદઘન, આજ ભગવાન, જેની મને ભાવના હતી, જેને હું શોધતો હતો, આજ. ત્યાર પછી એને થયું કે પણ આ 44માં મેં આને જ જોયા હતા, નગર શેઠના વંડે આજ નવવિવાનના રૂપની અંદર એમના બધા હતા, આ કવિ અદભુત, અને એને મેં એ રૂપમાં જોયા. આજે દસકો વીતી ગયો, 54 સાલમાં એને મેળાપ થયો, 57માં તો ભગવાને દેહ છોડી દીધો. એણે એના સંસ્મરણમાં લખ્યું, જીવનમાં બધું થાજો, પણ કોઈને આવા કુગુરુ કે કુમિત્ર ન મળજો કે જેણે મને આની સાથેનો દસકાનો વિરહ પાડી દીધો. જો 10 વર્ષ પહેલા હું આ પુરુષના ચરણે હોત તો ક્યાં હોત? આ અનંત સંસાર રખડાવી મારે છે આવી પ્રકારના ભાવ, અપરમાર્થને પરમાર્થના નામે, ભ્રાંતિગત પરિણામે, અસત્ગુરવાદિકના માથા બોધથી, એના આગ્રહથી આ જીવને સતની સમીપ જવા નથી દેતા એવા સંસારીઓનો સંઘ પરમાર્થ માર્ગની અંદર, કે આ સાચું નથી ઓલું સાચું છું, મને ઓળખ નથી સાચું શું છે એ તો. અને એમાં કસાયના ભાવ કરાવે, જવાય જ નહીં. ઉપેક્ષા આ સાધના સુધી પહોંચી જાય, દર્શન ન થાય. કેટલી આસાત્મના ભગવાનના સમયમાં જીવો કરતા હશે અને કરી છે, કેટલી આસાત્મના કરી છે. આ મુનિ ગ્રહસ્થને પોતાના ગુરુ માને છે માટે એને બોરાવાય નહીં. અને મુનિઓ ઉપર પણ ઉપસર્ગ કરવામાં આ વાણિયાઓએ કાંઈ બાકી રાખ્યું. અને એનું કારણ આ બધા જ અસદગુરુ દેવ અને મિથ્યા ભ્રાંતિ બધી, માત્ર ગચ્છમતના અગ્રણે અસદગુરુવાદિકના અગ્રણે માથાબોધ. આ માથાબોધે કંઈક ને આ ભગવાન જેવા એના બોધથી કેટલાયને વચનામૃતથી વંચિત કરી દીધા છે. સંસારમાં કેટલી પ્રકારે સમયે સમયે સત હોય છે, સતની સમિત જીવને જવા નથી દેતા, અને તે સમયે એને રોકનાર કોઈ સંસારી નથી હોતા. આ પરમાર્થ માર્ગના આ ખોટા પરમાર્થના નામે, આ ભ્રાંતિગત પરિણામે આ અપરમાર્થી જીવો અને અસુત ગુરુવાદિક હોય છે ને એ જ રોકનારા હોય છે, બીજા કોઈ નથી હોતા. ત્યારે આપણો કોઈ ગરાગ આપણને કહેવા નથી આવતો કે શેઠી માર્ગે જતા નહીં. ત્યારે આપણો કોઈ શેઠ એમ નથી કહેતો કે ભાઈ તું ત્યાં સાધના કરવા જતો નહીં. સંસારી કોઈ નથી આવતો, કોઈ સગુવાલું આપણને નથી કહેતું. રોકનારો આ બધા આવા હોય છે. સતની સમીપ જવા દેતા નથી. આનો લક્ષ્ય, આનો ઉપયોગ જો આપણને પકડાય. એક પત્ર છે ભગવાનનો, એ પત્રને થોડો સંક્ષેપમાં મૂક્યો છે વચનામૃતમાં. એટલી બધી કરુણા છે કે ભગવાનની સાથે ધંધાની અંદર ઓલા રેવાશંકરભાઈને એ બધા લોકો હતા, અને એવું કામ કરવું પડે ધંધાની અંદર, અને જે ઓળખે એને એમ થાય કે અરે મારા પ્રભુની આ દશા, આવું કામ તમે લ્યો છો. ભગવાને લખ્યું છે કે વેઠ જેવું કામ કરવું પડે છે, મજૂર જેવું કામ કરીએ છીએ. શું કામ કરીએ છીએ કે ન કરવાથી એને અમારા પ્રત્યે ક્રોધાદી ભાવ થશે, આ ભાગીદારને એમ થશે કે મફતનો કંઈ કરતો નથી. અને એને અમારા પ્રત્યે ક્રોધાદી ભાવ, કસાય ભાવ થશે તો એ માત્ર અમારા પ્રત્યે નથી, એ જીવને ઓળખાણ નથી કે જ્ઞાની પ્રત્યેનો એનો આ ભાવ થાય છે, એને અનંત સંસારનો અનુબંધ પડશે. તો મારા ભાગીદારની અંદર પણ આ પ્રકારનો એને અનુબંધ ન પડે એવો આ પરમાર્થ માર્ગી પુરુષ મજૂરીને વેઠ જેવું કામ પણ કરે છે. અને સૌભાગ્યને કહે છે કે ઉદય જોઈને ઉદાસપણું ભજશો નહીં, કર્મ અમે માંધ્યા છે એટલે અમારે ભોગવવાના છે, તારા દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. આ કરુણા સિંધુ અપાર સમજાય, એના ભાગીદારને અનંતાનુમંદીનો દોષ ન થાય એટલા માટે એને પૈસા રડવાનો મોહ છે ને આને પરમાર્થ પ્રાપ્ત કરવાનો મોહ છે, છતાં એની લોક પ્રકૃતિ કે જે છે માં ભગવાન મજૂરીને બેઠ જેવું કામ કરે છે, મારા ભાગીદારને મારા પ્રત્યેનો જો ભાવ થશે તો એને અનંત સંસારનો અનુબંધ પડશે. આ કરુણા સિંધુ અપાર, ખૂબ સ્વરૂપ સૂક્ષ્મ છે, ગંભીર છે, સમજવા માટે ખૂબ પ્રયત્ન કરીએ. ઓછું સમજાય તો ક્યાંક ઊંધું મારી દઈશું આપણે પાછા, એ પણ જોખમ ઘણું છે આની અંદર. અને મેં કહ્યું તેમ આ જોખમનો જ ધંધો શરૂ કર્યો છે, પણ છતાંય પ્રભુની આજ્ઞામાં રહીને કરવું છે, એના પ્રત્યેની ભક્તિને પ્રીતિથી કરવું છે, નિષ્કારણ કરવું છે. કોઈ હેતુ નથી, કોઈ આપણને સ્વાર્થ નથી, કોઈ આપણે કોઈ પંથ જમાવવો નથી.
આપણે કોઈ ચેલા ચપટા ભેગા કરવા નથી. આપણે ભગવાનની વાતને જેટલી સમજાય એટલી સમજવા પ્રયત્ન એટલા માટે કરવો છે કે જાણે જાણે આપણા થકી, આપણે તો અનંતાનુમંદીમાં ન ફસાય, આપણા થકી કોઈ ન ફસાય, કોઈ ભવિષ્યમાં પોપટલાલ જેવાને ન કહેવું પડે કે આના કારણે થઈને મને સતનો યોગ પ્રાપ્ત ન થયો જીવનમાં, એવું ન બને. આટલી સાવધાની, આટલી સતર્કતા, આટલો ઉપયોગ આપણા જીવનમાં આવે. એટલે ભગવાન કહે છે કે અસત ગુરવાદિકના આગ્રહથી માથા બોટથી અસાતનાય ઉપેક્ષાએ એ સદેવ સદગુરુ સદધર્મ પ્રત્યે પ્રવર્તે એવો સંભવ છે, તેમજ તે માથા સંઘથી તેની સંસાર વાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં તે પરિચ્છેદ માની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષક રહે છે, પરમાર્થ પ્રત્યે ઉપેક્ષક રહે છે, એ જ અનંતાનુમંદી ક્રોધમાન માયા અને લોભનો આકાર છે. પરમાર્થ પ્રત્યે જીવની ઉપેક્ષા વૃત્તિ, પરમાર્થ પ્રત્યે જીવની આસાતના, પરમાર્થ જ્ઞાની દેવગુરુ પ્રત્યેની આસાતના અને પરમાર્થ ધર્મ પ્રત્યેની, માર્ગ પ્રત્યેની ઉપેક્ષા, આ એને અનંતાનુમંદી ક્રોધ માન માયા લોભનો આ આકાર છે. અને આના કારણમાં જો કોઈ હોય તો અસત ગુરવાદિકનો આગ્રહ, એનો માઠો બોધ અને આવા માઠા સંગથી આ જીવ ભમાઈ જાય. કારણ કે એ પોતે જ ત્યાં એમાં ફસાયો છે, કારણ કે એ ભ્રાંતિગત પરિણામે ગયો છે, ભ્રાંતિગત પરિણામે ગયો છે, લાલચ થઈ ગયો છે. સંસારની વાસનાની કોઈ છુપી વાસના છે, ભલે કે નહીં કે હું ધર્મ કરવા જાઉં છું, પણ કોઈ છુપી વાસના એને અસત ગુરવાદિક અજ્ઞાનીનો આશ્રય છોડાવતો, છોડી શકતો નથી. જીવ જાણે છે કે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ, છતાં જીવ લોકલજ્જા આદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. એ જ અનંતાનુમંદી કસાઈનું મૂળ છે. સમજાય છે શબ્દ? કૃપાળુ દેવે આંખ 200માં વચનાવલી જે છે એની અંદર ત્રીજું અનંતાનુમંદી કસાઈનું મૂળ, આ મૂળ આ છે. આંક 200 એની અંદરના 13 બોલ છે, એ 13 બોલની અંદર આ ત્રીજો બોલ, ત્રીજું વાક્ય, જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ, એ સ્વાભાવિક સમજાય છે. આ સમજવામાં એને મુશ્કેલી નથી. જો જીવ સંઘની છે અને જરા સમજવા પ્રયત્ન કરે તો સમજાય કે ભાઈ જેની પાસે હોય એની પાસેથી મળે કે જેની પાસે ન હોય એની પાસેથી પણ મળે? તો કે હોય એની પાસેથી જ મળે. આપણે ક્યાંથી કમાઈએ? આપણા ગરાગો સુખી હોય તો આપણે સુખી થઈએ કે નહીં? આ સાદી સીધી વાત છે ભાઈ. નહીં તો આપણા ગરાગો બધા ઉધારિયા હોય તો આજે આપણને લાગે કે આપણો નફો ઘણો, પણ કાલ મૂડીના લોસમાં આપણે આવી જઈએ, એ તો જલસો કરતો હોય પાછો. જેના ગરાગ સુખી ઈ વેપારી સુખી, આ એનું રહસ્ય છે. જેના ગરાગ સુખી ઈ વેપારી સુખી, જેના ગરાગ દુખી એ વેપારી આજે સુખી લાગે. એનું સ્ટેટસ ચોપડે ઘણું ઊંચું હોય પણ ખીસે નબળું. બધી મૂડી પછી જયારે તૂટી પડે ત્યારે કહે કે બધી મૂડી મારી તો ઉઘરાણીમાં રોકાઈ ગઈ છે. અને આજે એવા કેટલાય છે કે ભાઈ ધંધો સમેટવો છે પણ પથારો ઉઘરાણીનો એટલો બધો છે કે જો હું આ ધર્મમાં આવવાનું શરૂ કરું તો ઓલા મારા દીકરા નક્કી કરે કે હવે આને કંઈ દેવાની જરૂર નથી. પણ ભાઈ એને નક્કી કરી જ લીધું છે, હવે તું આ પરમાર્થની દિવાળું કાઢીશ. વેપારનું તો કાઢ્યું જ છે હવે, પણ હવે તું મહેરબાની કરીને એના આધાર ઉપર એ શું કરશે નહીં, દેશે નહીં દે, અને એને કારણે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ચોઈટો રહીશ કે ઉઘરાણી આવે ઉઘરાણી આવે, ગામમાં હાજર રહું, દુકાન ખોલું, થળો ચાલુ રાખું, તો આ પરમાર્થનું દેવાળું નીકળી જશે, હમણાં આંખ વીંચાઈ જશે. જીવને ખબર નથી. એને સમજાય છે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ, સ્વાભાવિક સમજાય છે, છતાં જુઓ આ આપણી સ્થિતિ ઉપર જ્ઞાની આવે છે, આપણે બરોબર ઉપયોગને સ્થિર કરવો. છતાં જીવ લોક લજ્જા આદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. જીવ લોક લજ્જા આદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. લોક લજ્જા, કુળ ગુરુ છે, અમારા ધર્મના છે, અમારા ગામના છે, અમારા સંઘાડાના છે, અમારા બાપા ત્યાં ટ્રસ્ટી છે, અમારા દાદા ત્યાં આ હતા, અહીંયા તકતી અમારા નામની ચોડી છે, અમારા કુટુંબે અહીંયા આ કર્યું છે, આ બધી લોક લજ્જાના કારણો છે. અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી જીવ. લોક લજ્જાના અનેક કારણો છે, અનેક પ્રકારો છે, બધા પ્રકારની ચર્ચા આપણે કરવાની જરૂર નથી. પણ જીવ લોક લજ્જા આદા કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. ત્યાં જ જઈને પટકાય છે. એ જ અનંતાનુબંધી કસાયનું મૂળ છે. એ જ અનંતાનુબંધી કસાયનું મૂળ છે. પ્રત્યક્ષ સદે ગુરુ વર્તે દ્રષ્ટિ વિમુખ, અસદગુરુને દ્રઢ કરે નિજ માનાર્થે મુખ, લયું સ્વરૂપન વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. આ કસાયો બધા આની અંદર આવે છે. કૃપાળુદેવ કહે છે એને વૃત્તિના સ્વરૂપનું ભાન નથી અને વ્રતનું અભિમાન લઈને બેઠો છે. ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થ, પરમાર્થ પકડતો નથી અને લૌકિક માનને ચોટ્યો છે. પરમાર્થ થાય તોય ભલે, લોકોનો થાય તોય ભલે, પણ મારું લૌકિક માન એનું શું, માનું પદ, મારું સ્થાન, મારું નામ. આ જીવ કેવી બંધાય. અને આ બધાય પરમાર્થના માર્ગ, ધર્મના માર્ગ ભ્રાંતિગત. આમાં કેટલા જીવો પડ્યા છે આખા સંસારમાં. આપણને એમ થાય કે સંસારમાં રહીને તો જીવ સંસારમાં રહીને સંસાર વધારા કરે, પણ અરે પ્રભુ છૂટું છું એમ માનીને ભ્રાંતિમાં કેટલા જીવો આની અંદર સબડે છે. અનંતાનુમંદી કસાયના સ્વરૂપમાં કાળજો થરથરી જાય, રોમે રોમની અંદર ધ્રુજારી છૂટી જાય એવી વાત છે. કેમ કે આને પકડવી, આને સમજવી અને સમજીને આનો કંઈ વિવેક કરવો બહુ દુષ્કર છે. અને તે સમયે એનો એક જ ઉપાય છે, એક સંત પુરુષના શરણ સિવાય બીજો વિકલ્પ છોડી દેવા. આપણી તાકાતની બહાર છે એટલે આપણે આ બધા કોઈ વિશ્લેષણમાં પડવાની જરૂર નથી. શ્રીમદ રાજચંદ્ર જેવો એક યુગ પુરુષ આ ધરતીની અંદર આવ્યો છે, વચનામૃત જેવું સત્શાસ્ત્ર હાથમાં છે, એનો બોધ એનો લખેલો. મારે વિકલ્પ કરવાની કાંઈ જરૂર નથી. મારે અનંત સંસારનો અનુબંધ તોડવો હોય તો મને યોગ પ્રાપ્ત થઈ ગયો છે, લોકોનું જે થવું હોય થાય. પ્રભુ શ્રી જેમ કહ્યું તેમ લોક મૂકે પોખ. અને હવે તો કાળ એવો છે કે પોતે પોતાનું કર્યું કરીને વયા જવું એવો કાળ છે. કાળને અનુસરીને પણ એકલા નહીં થાય, સ્વચ્છંદ મારી નાખશે. માટે સત્સંગ, સત્પ્રસંગ, બસ એનું જોર વધારીને કાળમાં આ બળવાન કારણ સત્સંગનું છે. માટે આવા સ્વાધ્યાય એકબીજાના સહારે સમજીએ. એકની ભાવનાનું બળ બીજાને એ વ્યક્ત કરવામાં મદદરૂપ થાય. તમારી ભાવના મને કેટલી મદદરૂપ થાય છે, એટલે જ આ ભગવાનના વચનને વફાદાર રહી શકાય છે. આવો યોગ મળ્યો છે, એ યોગને આપણે બરોબર ફછાવીએ. અને પર્યુષણ પર્વ જે કર્મને ભેદનાનું પર્વ તીર્થંકરે કહ્યું છે, કંઈ નહીં તો આપણા કર્મો આ વખતે તો કંઈક ઓછા થાય, મંદ થાય, પાતળા પડે. અને અનંતાનુમંદી તરફ જવાના આપણા પગ હોય તો આપણા પાછા પડે, ઢીલા પડી જવા જોઈએ. એટલું યોગ બળ પ્રભુ તમારા શરણથી, તમારી ભક્તિથી, તમારા શાસનથી અમને પ્રાપ્ત થાઓ. સત્પુરુષોનો યોગ બળ જગતનું કલ્યાણ કરો. સુખ ધામ.
નમઃ.